જેટલા મોક્ષે જાય એટલા આવે અવ્યવહારમાંથી વ્યવહારમાં.
દાદા, અહીંના બધા આત્મા મોક્ષે જાય તો નવા ઉત્પન્ન થાય?
નવા ઉત્પન્ન થાય નહીં, ઉત્પન્ન થાય એ નાશ થઈ જાય. જે કાયમના છે એટલા ને એટલા આત્મા, જેટલા છે એના એ જ આત્મા, એમાં વધે નહીં ને ઘટે નહીં. જેટલા મોક્ષે જાય એટલા બીજા અવ્યવહાર રાશિમાંથી વ્યવહારમાં આવે, અને વ્યવહારમાંથી જેટલા મોક્ષે ગયા એટલા ત્યાંથી ઉપર આવે. પણ વ્યવહાર એટલો ને એટલો રહે. વ્યવહારમાં જેના નામ પડ્યા છે એ બધા જીવોને વ્યવહાર કહેવાય, જેના નામ નથી પડ્યા એ વ્યવહારની બહાર કહેવાય.
ત્યાં એમના કઈ કર્મો બંધાતા હોય અવ્યવહારમાં? કયા કર્મના ઉદયથી કર્મભૂમિમાં આવ્યા?
કર્મના ક્ષયોપશમથી. જેમ જેમ કાળ જાય ને એટલે કર્મ નિર્જરા થયા જ કરે, કારણ કે કરતા નથી એ લોકો, નવું બંધાતું નથી.
જીવો અનંત માટે આવો જ પ્રવાહ ચાલ્યા કરવાનો.
બધા શુદ્ધાત્મા મોક્ષે જાય પછી કોઈ બાકી ના રહે એવું બને ખરું?
ક્યારેય એવું બનવાનું નથી, અને એવું કશી ભાંજગઢ રાખવાની જરૂર નથી, એવી ઈચ્છા કરવાની જરૂર નથી. એ એના પ્રવાહ રૂપે જ વયા કરે છે મોક્ષ માર્ગમાં, જેમ નદી વયા કરે છે ને. નદી તો અટકી જાય ચાર દાડા પછી, અને આ નિરંતર પ્રવાહ ચાલુ જ રહે, તે પાછો કાયદેસર વ્યવસ્થિત એવો પ્રવાહ ચાલુ રહે, વધ નહીં ઘટ નહીં. આ જગત આવું ને આવું અનાદિ છે અને અનંત સુધી રહેશે, કંઈ ફેરફાર થવાનું નથી. એટલે અહીંથી જેટલા જીવો મોક્ષે જાય છે આ દુનિયામાંથી, એટલા જીવો બીજામાંથી અહીં આવે છે. એટલે આ વ્યવહાર રાશિ સરખી ને સરખી રહે છે.
વ્યવહાર રાશિમાંથી આત્માઓ મોક્ષમાં જાય ને તો એની વધઘટ થાય?
વધઘટ ના થાય, કારણ કે મોક્ષમાં છે તે અનંત છે, વ્યવહારમાં છે તે સંખ્યાત છે. અસંખ્યાત સંખ્યાત બધું વ્યવહારમાં છે, અને જે વ્યવહારની ઉપર છે અવ્યવહાર રાશિના તે અનંત છે પાછા. અનંતમાંથી વધતું ઓછું થાય નહીં, ઓછું થાય તો એ અનંત, વધે તો એ અનંત.
તો મોક્ષ મળ્યા પછી નિગોદમાં વેઇટિંગમાં આવવું નહીં પડે ને?
ના, પોતાના સ્વભાવમાં આવી ગયો. આ તો જગતના છ તત્વો છે, એમાં આત્મા એક ચેતન તત્વ છે. એ પોતાના સ્વભાવમાં અહીંયા આગળ આવી ગયો કે મોક્ષે જાય.
જો માં છોકરો સરખી ઉંમરના થાય તો બધા મોક્ષે જાય.
આત્મામાં તો જ્ઞાન છે તો ધીમે ધીમે એ કક્ષા તો બધાની આવે જ ને કે મોક્ષે જઈ શકીએ?
કક્ષા પણ આવે જ છે, આવે જ છે કક્ષામાં, ને મોક્ષે જઈ રહ્યા છે. પણ તું એમ કહું કે આખા જગતના બધા આત્માઓ જો મોક્ષે જાય તો આ સંસારના નાશની તે ભાવના કરી કે સંસાર ના હો, અને આ સંસાર એ તો આત્માનું ડેવલપમેન્ટ છે. આત્મા મૂળ તો ડેવલપ થયેલો જ છે, આત્મા તો પોતે આત્મા જ છે. પણ આ આપણી અત્યારે એવી શ્રેણી ઉત્પન્ન થયેલી છે તે પૌદ્ગલિક માન્યતામાં રૂઢ થઈ ગયેલા છીએ. તે માન્યતાઓ ખસતી 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 મૂળ ચૈતન્ય સ્વરૂપની ભાવના ઉત્પન્ન થાય છે.
એટલે કોઈ આત્મા મોક્ષે પહોંચી જ નથી શકતો?
અરે, બધા ઘણા પહોંચી શકે છે, ને હું મોક્ષમાં જ, અત્યારે મોક્ષમાં જ છું.
એવું કેમ ના બની શકે કે બધા જ આત્મા મોક્ષે જતા રહે? પોસિબલ ખરું?
આખું જગત મોક્ષે જાય એવી ભાવના ભાવવાનો અધિકાર છે મનુષ્યને, પણ એ રૂપકમાં ક્યારેય આવે નહીં. એ રૂપકમાં ક્યારે આવશે કે માં ને છોકરો બે સરખી ઉંમરના થશે ત્યારે. માં ને છોકરો બે સરખી ઉંમરના થશે કોઈ વખત? જો છોકરો ને માં બે સરખી ઉંમરના જે દાડે થાય તે દાડે આ જગત આખું મોક્ષે જતું રહેશે.
તીર્થંકરોના સમયમાં જે આત્મા આવે એનો જ મોક્ષ થાય કે બીજા કોઈનો? એટલે આપના સમયમાં અમે આવ્યા તો અમારો મોક્ષ થાય કે બીજાનો પણ થાય બીજા સમયમાં?
બધાનો મોક્ષ તો થવાનો જ છે વહેલે મોડે, એનો ક્રમ છે. એક સમયે 108 જીવ મોક્ષે જયા કરે છે પ્રવાહરૂપે, અને 108 જીવ એટલા બહારથી આ વ્યવહારમાં આવે છે. આ વ્યવહારમાં એક જીવ વધતો ઘટતો નથી, વ્યવહાર પરિપૂર્ણ છે.
અબજો અવતારે ન મળે તે એક કલાકમાં થાય કારણ મોક્ષ.
દાદા, આત્માનો મોક્ષ થવાનો ઓછામાં ઓછો સમય કયો?
મોક્ષ તો કરોડો અવતારે ને કરોડો વર્ષોએ પછી ના થાય. ભગવાને શું કહ્યું છે કે ઉપશમ સંકિત થયા પછી અર્ધ પુદ્ગલ પરાવર્તનમાં આવે, ત્યાર પછી અબજો અવતાર બાકી રહે. નહીં તો લોકોને તો પરંપરા અવતારની છે, પણ એમાંથી આ સંકિત થવાથી અર્ધ પુદ્ગલ પરાવર્તનમાં આવ્યો કહે છે. બોલો, ક્યારે મેળ પડે? એટલે હિન્દુસ્તાનમાં જન્મ કોક ફેરો થવો અને આ મેળ પડી ગયો તો પડી ગયો, નહીં તો રામ તારી માયા. તમારો તો મોક્ષ થઈ ગયો છે ને, નિરંતર મોક્ષ રહે છે ને અહીંયા. હવે બીજો કાર્ય મોક્ષ થશે કાયમને માટે. ભગવાને કહ્યું કે આ કાળમાં મોક્ષ બંધ છે, પણ મોક્ષ માર્ગ બંધ નથી થયો, મોક્ષ માર્ગ ચાલુ છે. લોકોએ જાણ્યું કે મોક્ષ બંધ થઈ ગયો એટલે આડા માર્ગે ચાલવા માંડ્યું છે. 21,000 વર્ષ જેનું શાસન છે, ભગવાન મહાવીરનું શાસન છે, તો મોક્ષ માર્ગ બંધ થઈ ગયો હોત તો તે શાસનની જરૂર જ શી છે? તે સમજ્યા નહીં. અહીં કારણ મોક્ષ થઈ જાય છે, મોક્ષ માર્ગથી કાર્ય મોક્ષ નથી થતો. તે મોક્ષ 99,999 સુધી પહોંચે છે, લાખ પૂરા થતા નથી. મોક્ષ બે પ્રકારના છે, એક કારણ મોક્ષ, બે કાર્ય મોક્ષ. આ કાળમાં કારણ મોક્ષ ચાલુ છે અને કાર્ય મોક્ષ બંધ છે. કારણ મોક્ષ થયા પછી ઓછામાં ઓછો એક અવતાર કરવો પડે. અમે કલાકમાં કારણ મોક્ષ આપીએ છીએ, અત્યારે તો ગજબનો મોક્ષ માર્ગ ચાલુ છે. અમે શાસનના શણગાર છીએ.
આજ્ઞા ના પાળે તો કરી નાખે પાછો હજારો અવતાર.
કારણ મોક્ષ થઈ ગયો, પણ આપણું જ્ઞાન કેવું છે? કે એ જ્ઞાન એને આજ્ઞાપૂર્વક રહે તો જ કામનું. જો આજ્ઞામાં ના રહ્યો તો જ્ઞાન ઉડી જશે, કારણ કે આજ્ઞા જ મુખ્ય છે. વાડ ના હોય તો ઉડી જાય બધું. એટલે આ જ્ઞાન લીધા પછી તમે આજ્ઞામાં આવી જશો અને ત્યારે મોક્ષે મળી ગયો હશે.
દાદા, આમ મહાત્માઓને જેમણે જ્ઞાન લીધું છે આ જિંદગીમાં, તેમને 1, 2, 3 અવતાર ખરા, કે 5 અવતાર પણ થાય, કે 10 પણ થાય, કે વધારેય થાય?
હા, એ તો જેવી આજ્ઞા પાળી હોય ને. આજ્ઞા ના પાળી હોય તો 5,000 અવતારેય થાય. અને આ બીજા લોકોને તો, એમને તો કરોડો અવતારે ઠેકાણું ના પડે.
કરોડો અવતાર એટલે કેટલી ચોવીસી જાય?
હા, એ તો અર્ધ પુદ્ગલ પરાવર્તન. એટલે શું? આ દુનિયામાં જેટલા પુદ્ગલ છે એ બધા પરાવર્તન પામે ત્યારે એવું ઠેકાણું પડે.
એ બધા પુદ્ગલ પરાવર્તન થાય ત્યારે?
હા, આ અર્ધ પુદ્ગલ લોક હજુ આખામાં છે, પણ પેલા અર્ધ પુદ્ગલમાં આવ્યા કહે છે. એટલે આ તો બધા ભટકવાના માર્ગ. આ તો કોક ફેરો આવો માર્ગ મળી આવે, તે કર્મ બંધાતા અટકે ત્યારે રાગે પડે.
અક્રમ તોડે સમચરણ આવરણ, થાય દર્શન જ્ઞાન ચારિત્ર.
દાદા, એકવાર એવી વાત થઈ હતી કે કર્મો બધા ખપાવી નાખે તો એ મોક્ષ ના થાય.
કારણ કે આનું આવરણ છે સમચરણ માર્ગનું, બે જાતના આવરણ. ભગવાને શું કહ્યું કે સંસરણ માર્ગનું આવરણ તૂટે અને કર્મ ખપે તો મોક્ષ. તો આપણે કર્મ તો ખપાવવા છે, પણ કર્મ ખપાવવા જઈએ તો આપણે બધા એવા હોશિયાર છીએ કે એક ખપાવવા જાય તો 4 પાછો લઈને આવે, ખરીદીને આવે. જાત્રાએ જાય તો 2 ખપાવે અને બીજા 5-10 કમાણી કરીને આવે, બીજા લડીને આવે. એટલે ક્યારે પાર આવે આનો? ઉલટો અહીં 2 કર્મ ખપાવવા ગયો તો બીજા લઈને આવે, ત્યાં રસોડામાં બૂમાબૂમ કરે, ફલાણું કરે, ઉલટા લઈને આવે, ખરીદીને આવે. એટલે હું જાણું ને કે આ તો લોક ખરીદી કરી લાવે એવા છે, ઉલટા ખોટ ખાય એવા છે, એટલે આપણે એ કર્મને બાજુએ રાખ્યા, વચ્ચેના ઉડાડી મેલ્યા. હવે ગોડાઉન ખાલી કરો, તે આ બધા અમે કરીશું કહે છે. તમે કહો એટલું, બધાએ બધા ગોડાઉન ખાલી કરીશું એમ કહે છે ને પાછો? કારણ કે સંસરણ માર્ગનું જે આવરણ છે તે તોડીને થઈ ગયો છૂટો. રહ્યું શું? ત્યારે કહે, ગોડાઉનમાં માલ સ્ટોક છે તે. ત્યારે કહે, તે વાંધો નહીં, બધી ફાઇલો હું સંભાવે નિકાલ કરી નાખીશ. કહે છે, કહે છે ને, નથી કહેતા. એટલે આ જુદો માર્ગ છે, દર્શન જ્ઞાન ચારિત્ર, ને પેલું ક્રમિક માર્ગ જ્ઞાન દર્શન ચારિત્ર. જ્ઞાન દર્શન ચારિત્ર એટલે શાસ્ત્રો વાંચો અને તેમાંથી તે તમને સમજણ પડે, તે દર્શનમાં આવે તો મોક્ષ ભણી લઈ જશે, અને દર્શનમાં ના આવ્યું તો સંસારમાં ભટકાવશે પાછું. જે જ્ઞાન દર્શનમાં આવશે તે જ મોક્ષ ભણી લઈ જશે, એટલે જ્ઞાનમાંથી દર્શન ઉત્પન્ન થશે. જ્યારે આપણે અહીં દર્શન પહેલું આપી દે છે, પછી જ્ઞાન ને પછી ચારિત્ર, એટલે માર્ગ બેઉ જુદા છે. આ દર્શન જ્ઞાન ચારિત્ર, પેલું જ્ઞાન દર્શન ને ચારિત્ર.
સમસરણ આવરણ ન તૂટતા ઉભા થયા કરે નવા કર્મો.
દાદા, સમસરણ માર્ગના આવરણ વિશે વધારે પ્રકાશ પાડશો?
બે જાતના આવરણ, એક ક્રિયાના આવરણ છે અને બીજું સમસરણ માર્ગનું આવરણ છે. સમસરણ માર્ગનું આવરણ એટલે શું કહેવા માગીએ છીએ કે 11મા માઇલમાં જુદી જાતનું આવરણ હોય, 11.5મા માઇલમાં જુદી જાતનું આવરણ હોય. સમસરણ માર્ગ આખો છે, એમાં 1મા માઇલમાં આવરણ જુદી જાતનું, તેના ફરલાંગે ફરલાંગે, અરે પગલે પગલે આવરણ જુદી જાતના હોય, એ બધી જ જુદી જુદી શ્રેણી. ગયા અવતારે જે જોયેલું તે જ્ઞાન અને તે મન સ્વરૂપે હાજર છે, અને આજે નવું આ જ્ઞાન જુદું જોઈએ છીએ, એટલે પાછલું જ્ઞાન એને આજ મૂંઝવે છે, આજનું જ્ઞાન એને એડજસ્ટ થઈ શકતું નથી. ક્રમિક માર્ગમાં માલ ખપાવી ખપાવીને આગળ જવાનું. ત્યારે કહે, કોઈકે બધો માલ ખપાવી દીધો તો? તોય ભગવાને કહ્યું, સમસરણ આવરણ જ્યાં સુધી છે ત્યાં સુધી ગમે તેટલા ખપાવ્યા હશે તોય ઊભા થશે. શાનું આવરણ છે? સમસરણ માર્ગનું આવરણ. ભગવાને શું કહ્યું? કે સમસરણ માર્ગનું આવરણ તૂટે અને કર્મ ખપે તો મોક્ષ થાય. સમસરણ આવરણ દરેક જીવને હોય. અમે એ સમસરણ આવરણ તોડી નાખીએ પછી કર્મો જુદા પડી જાય છે. સમસરણ અને કર્મો એ બેનો આંકડો છે. તમે કર્મ ગમે એટલા ખપાવો પણ પેલો આંકડો તો એમને એમ જ છે. જ્યારે આપણે બે વિભાજન કરી નાખ્યું, જેમ વડોદરા સ્ટેશન પર 24 ડબ્બા અને એન્જિન હોય પણ આપણે આંકડો કાઢી લીધો હોય તો એન્જિન ચાલ્યું જાય ને ડબ્બા પડી રહે, એવું આ કુદરતી રીતે ઊભું રહ્યું છે. આ મારી આજની શોધખોળ નથી, આજે શોધખોળ બની શકે એવી નથી. ધીસ ઇઝ બટ નેચરલ. આ બધાના પુણ્યના આધીન બન્યું છે, નહીં તો આવું બની જ શકે નહીં ને. મને 1 કલાક મળ્યા પછી એ માણસ મને છોડતો જ નથી, અને તે આ અક્રમ તેને કહેવાય છે. સમસરણ આવરણ એ અજ્ઞાભાવ છે, આ પ્રજ્ઞાભાવ પ્રગટ થઈ જાય છે. આત્મા આત્માની જગ્યાએ છે અને ખપાવવાના કર્મો આ કર્મની જગ્યાએ છે.
જગત આવું ને આવું નવું જ છે, આમાંથી એક સમયે 108 જે મોક્ષે જયા જ કરે છે, પ્રવાહ રૂપે જયા જ કરે છે. એક મિનિટમાં તો કેટલાય જીવ ગયા છે, એક સમયનો પરનો મનોભાગ છે, એ સમય છે. સમય કાળનો નાનામાં નાનો ભાગ સમય છે, તે સમયે 108 જે મોક્ષે જયા જ કરે છે નિરંતર, અને 108 જે બીજા અવ્યવહાર રાશિ માંથી વ્યવહાર રાશિ માં આવે છે. વ્યવહાર રાશિ એટલે નામ પડ્યા હોય, જરા એટલા વ્યવહાર રાશિમાં એક પણ જીવ વધતો નથી, એક પણ જીવ ઘટતો નથી. કારણ કે અહીંથી જેટલા મોક્ષે જાય એટલા પેણા થી આવે. ચંદ્ર તારા બધું જતલી એવું દેખાય.